સજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 4/3/2015.
વચનામૃત ગઢડા અંત્ય 14, કાયસ્થના અવિવેકનું લંબકર્ણનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1884ના અષાઢવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને મસ્તક ઉપર પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ભક્તિ સમાપ્ત કરો ને પ્રશ્ન ઉત્તર કરીએ. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય છે, મારે તો બ્રહ્મચર્ય વ્રત છે, તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, તે બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે એ જીવ બકરો થયો હશે ત્યારે 1000 બકરીઓને પોતે એકલો ભોગવતો હશે, અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બુઢિયો વાનરો ઇત્યાદિક પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિશે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકે એક એને મળી હશે, અને તેમાં કાંઈક પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી. એ તો સહજે મળી હતી, અને વળી પણ જો ભગવાનનું ભજન નહીં કરે તો જે જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે, ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહીં કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહીં કર્યો જોઈએ. એ તો સહજે જ તે સ્ત્રીયાદિકના સુખને પામશે, અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે, ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે, તો પણ એ જીવને સ્ત્રીયાદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા તળતી નથી, ને સ્ત્રીયાદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે, ને તેનું અતિ મહાત્મ જાણીને તેમાં પ્રીતિ કરે છે. તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી, એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી, અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું, તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયત નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો છે, હે મહારાજ, હે શિવજી, મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં. શા માટે જે મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી, માટે હે શિવજી, મને તો જન્મ જન્મ લંબકર્ણનો જ અવતાર દેજો, જે લાજ મર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ, એમ નિત્ય શિવજી પાસે વર માંગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય છે ભગવાન સર્વ સુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી જ છે, તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જીવને પૂર્વજન્મને વિશે અથવા આ જન્મને વિશે કોઈક અતિશય ભૂંડા જે દેશકાળ સંગ ને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે, તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે, તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર અસારને જાણે છે, તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી, અને જેવી રીતે ભૂંડા દેશ કાળ ક્રિયા ને સંગ તેને યોગે કરીને ભૂંડા કર્મનો ચિત્તમાં પાશ બેઠો, તેવી રીતે અતિશય પવિત્ર દેશ પવિત્ર કાળ પવિત્ર ક્રિયા અને પવિત્ર સંગ તેને યોગે કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય તો તેને યોગે કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે ત્યારે એને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય છે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે. પછી અયોધ્યા પ્રસાદજીએ પૂછ્યું છે, એકની તો બુદ્ધિ પણ ઘણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દૃષ્ટિ પૂગતી હોય ને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ જાજુ જાણતો ન હોય અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે અને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્સંગમાં રહે છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારને વિશે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે. તેમાં આસુરી જીવ હોય તેને જાજી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય અને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય. જેમ મરચાનું બીજ હોય ને લીમડાનું બીજ હોય ને સિંગડિયા વચનાગનું બીજ હોય તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચ્યા કરીએ તો પણ મરચાં તે તીકાશ થાય ને લીમડો કડવો જ થાય ને શિંગડીઓ વચનાગ તે ઝેર જ થાય. શા માટે જે એનું બીજ ભૂંડું છે અને શેરડીને વાવીને લીમડાના પાનનું ખાતર નાખીને કડવું પાણી સિંચ્યા કરીએ તો પણ શેરડીનો રસ તે મીઠો જ થાય. તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, દૈવી ને આસુરી જીવ હોય તે કેમ જાણવામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દૈવી જીવ હોય તેને કામ ક્રોધ લોભાદિક દોષ હોય તે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને હોય. પછી સારા દેશકાળાદિકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય અને આસુરી જીવને જે કામ ક્રોધ લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહીં અને તેને એકવાર જો કંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભક્ત જણાય. પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાંપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે, તે જ્યાં સુધી કાંપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નિસરે અને તેથી જો એઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નિસરે. તે માસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગાર એક છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, તમે એમ કહ્યું છે આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે અને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય. તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય અને તેવામાં દેહ પડે તો દૈવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમપદને પામે. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નવધા ભક્તિમાંથી જેને જે ભક્તિએ કરીને ભગવાનમાં દ્રઢ સ્નેહ થાય તે જ ભક્તિ તેને શ્રેષ્ઠ છે. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને બાળ અવસ્થા હોય અથવા યૌવન અવસ્થા હોય તેને કેવા પુરુષનો સંગ રાખવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે વયે કરીને પણ વૃદ્ધ હોય અને ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય જેને દ્રઢ હોય અને ભગવાનને વિશે પણ દ્રઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ પ્રીતિએ કરીને એ બે જણાને કરવો. પછી નાજે જોગીએ પૂછ્યું છે, એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાયું છે ને એકનું ભયે કરીને ભગવાનમાં મન જોડાયું છે અને એકનું તો સ્નેહે કરીને ભગવાનમાં મન જોડાયું છે, એ ત્રણમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું હેતે કરીને ભગવાનમાં મન જોડાયું તે શ્રેષ્ઠ છે. પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનનો ભક્ત તો હોય પણ જેને શ્રીજી મહારાજે કહ્યું એવો જે સાર અસારનો વિવેક તે ન હોય ને વૈરાગ્ય પણ ન હોય તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્ય તે કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો પ્રથમ જ ભગવાનમાં દ્રઢ હેત થઈ જાય તો વિવેક ને વૈરાગ્ય તે હેતને યોગે કરીને પ્રકટ થાય છે અને જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ અથવા કામના કહીએ તે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો કોઈક અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે. તે માણસના દેહમાં તો થાય પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે. જેમ પાડો હોય તે કામનાએ કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાખે છે, એવી રીતે પશુ પક્ષીમાં સર્વત્ર દેખાય છે. તેમ જેને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરત ક્રોધ થઈ જાય ને તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે. માટે જો ભગવાનમાં દ્રઢ હેત હોય તો એની મેળે જ વૈરાગ્ય અને વિવેક થઈ આવે છે. પછી વળી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, બુદ્ધિમાન તો બે પુરુષ છે, તેમાં એક તો જેમ પરમેશ્વર કહે તેમ જ માની લે એવો વિશ્વાસી છે અને બીજો તો પરમેશ્વરના વચન હોય તેમાં પણ માનવું ઘટે તેટલું જ માને, એ બેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે, જે મારે દ્રઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું, માટે વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. પછી આત્મનંદ સ્વામીએ પૂછ્યું, જે મનમાં તો એમ નિશ્ચય છે જે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે, તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહીં, તથા વાંક વિના પણ પરમેશ્વર ને સંત તે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે, ત્યારે એનો પરમેશ્વરને અને સંતને વિશ્વાસ આવે. અને ત્રીજો પ્રકાર એ છે, જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરે, અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુખાય ને ત્રાસ પામે ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે છે, આ કોઈ કાળે સત્સંગમાંથી ડકશે નહીં. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું, જે ભક્તજનના મનને વિશે ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મ્ય હોય તે બીજાને કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેના મનને વિશે ભગવાનનું ને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મ્ય હોય તે ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્કપટ ભાવે પ્રીતિએ કરીને સેવા કરે ને દેહે કરીને સર્વ સંતને પગે લાગે, અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે ને ખાધા પીધાની ખબર રાખે, અને પોતાની પાસે પોતાને મનગમતી વહાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે, એવી રીતે મન કર્મ વચને કરીને જે વર્તે તેના અંતરમાં ભગવાનનું ને સંતનું મહાત્મ્ય અખંડ છે એમ જાણવું. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ ચારે અતિ તીવ્રપણે કરીને વર્તતા હોય તો પણ ધર્મમાં કાંઈક સંકરપણું થાય ને વૈરાગ્યમાં કોઈક ઠેકાણે રાગ રહી જાય અને ભક્તિમાં પણ કાંઈક શિથિલપણું થઈ જાય અને જ્ઞાનમાં પણ કાંઈક દેહ આસક્તિ રહી જાય, તેનું શું કારણ હશે? પછી ગોપાળાનંદ સ્વામીએ ને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, જેને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે એવા જે ઈશ્વર મૂર્તિ સમર્થ તેમાં જે કાંઈક કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે, પણ બીજી કોઈ જાતની કસર નથી. અને એવા જે મોટા હોય તે બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવોને જડભરત જેવા ને શુકજી જેવા કરી મૂકે, માટે એવા અતિશય જે મોટા તેમને જે વ્યવહારિક દ્રષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. પછી શ્રીજી મહારાજે કહ્યું, એનો ઉત્તર એ જ છે. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગઢડા અંત્યનું 14મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 9 સર્વદેશી સમજણ.
વાત 139મી. સ્વામિનારાયણ અરે, સ્વામીએ વાત કરી જે આપણે રજોગુણ તમોગુણના સ્વભાવ હોય તે મૂકવા, પણ માઈ માઈ નારાયણ કવચ ન ભણવા. ગોપાળાનંદ સ્વામી દેહ મૂકે તેની એક જણે માનતા કરે, ને અમારી પણ કરે છે. જે ગુણાતીતાન સ્વામી મરે તો રાધારમણને થાળ કરું. વાત 140. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે, બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢનું મંદિર કરવા આવ્યા હતા, પણ મુંજાણા એટલે કીર્તન મોકલ્યા. ત્યારે મહારાજે કહ્યું જે બ્રહ્માનંદ સ્વામી મંદિર કરતા અકળાણા, માટે હવે તેડાવો, સાધુનો મહિમા જાણવો. કોઈને વ્યવહાર આવડે, કોઈને ન આવડે, ને આ તો મનુષ્યના દેહ ધર્યા છે. જેટલું લાપડું ભેળું કર્યું છે તે કંઈ કામ આવે છે? વાત 141. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે 50 વર્ષ ભેળા રહ્યા ને વાતો કરીને તો ઘાંટો રહી ગયો, તોય સ્વભાવ ન મુકાય તો તે કેવું? કારિયાણીમાં મહારાજને પટેલ ઊભા હતા, ત્યાં સાથી નીકળ્યો એટલે પટેલે તેના સાથીને કહ્યું જે ખેતરમાં સાથી જોડો તો બૂડ છૂઠું છે તે જાળવજો. એટલે મહારાજે કહ્યું જે બૂડ છૂઠું તે શું? ત્યારે પટેલ કહે ખેતરમાં બાવળનું ઝાડ હતું તે કાપી નાખ્યું છે, પણ તેનું મૂળ માયલી કોરે બૂડ છે, તે જો સાથી ભરાય તો ભાંગી જાય ને બળદનું કાંધ આવી જાય. તેમ સ્વભાવ પણ બૂટ ઠૂઠા જેવા છે, તે માહી પડ્યા છે એટલે દેખાતા નથી, પણ કોઈ સ્વભાવ ઉપર વાત કરે તો બળી ઉઠે. વાત 142. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે ભગવાનને રાજી કરવા હોય તેને ભગવાનના એકાંતિક સાધુને વશ થાવું. જણ જણકા મન રાખતા વેસ્યા રહી ગઈ વાંજણી, માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને બધાની મોબત ન રખાય, એક ભગવાનની ને સંતની જ રખાય. વિનય ન હોય ને બ્રહ્મચર્ય ન હોય તેને ભણાવવો નહીં, કડવું ઓસડ માં પાય. સ્વભાવ ટાળવો હોય તેને એક વેણ મારીએ ને 6 મહિના સુધી વિસરે નહીં તો સ્વભાવ ટળે, કપટી ન ઓળખાય, માટે તેનો વિશ્વાસ ન કરવો. અસ્વસ્થામાં જેવો પણ કોઈક માહી હોય તે માહી બેઠો બેઠો છેલ્લા વર્તમાન સુધી પણ પૂગી જાય. હમીર સાંખ્યયોગી બાઈને લઈને ગીરમાં ગયો ને અરીઠિયામાં રહ્યો. પછી આચાર્ય મહારાજ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાન સ્વામી, બીજા સાધુ ને હરિજન ઉને જાતા તેની પાદર નીકળ્યા, એટલે હમીરે મોઢામાં તરણા લઈને દંડવત કરવા માંડ્યા અને માફી માગી. ત્યારે નિત્યાન સ્વામીએ તેનો તિરસ્કાર કર્યો, એટલે ગોપાળાનંદ સ્વામી કહે એને આગલા અવતારના ભક્ત જેવો તો માનો. પછી તેને વર્તમાન ધરાવીને સત્સંગી કર્યો ને સાધુને આજ્ઞા કરી જે તેને ઘેર જાજો, પણ એવા હોય તેની મંડળી બાંધી એ સમાસ ન થાય. જુઓ ને ગોતીતાનંદ ને અદ્વિતાનંદ કોઈકની ઓસરીમાં ઉતર્યા ને કહે હમણાં પ્રકરણ ફર્યું છે જે બાયુને વાત કરવી, ત્યારે હરિજને કહ્યું જે તમારું પ્રકરણ ફર્યું છે માટે ચાલવા માંડો, એમ કહીને કાઢી મેલ્યા. પછી મંદિરમાં આવ્યા ત્યારે અમે નોખા બેસાડ્યા ને કહ્યું જે રઘુવીરજી મહારાજ આવે છે તે કેસે તેમ કરશું. ત્યારે અમને કહે શું કલ્યાણ તમારા હાથમાં છે? એટલે અમે કહ્યું જે આ કલ્યાણ તો મારા જ હાથમાં છે, ને હું કહું તો જ મહારાજ કલ્યાણ કરે નિકર ન કરે. પછી વયા ગયા. સરપ સાણસે જાલે તો કરડી શકે નહીં, તેમ એવાને તો છેટેથી જ નમસ્કાર કરવા, પણ તેનો સંગ ન કરવો. વાત 143. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે કાઉં જાજા કગોડા કાઉં જાજા કપૂત, હકડી તો મૈડી ભલી હકડો ભલો સપૂત. એમ ખરેખરા ધર્મવાળા થોડા હોય તો પણ તે થોડે જાજા છે. વાત 144. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે મહારાજે અમને કહ્યું જે તમારી ક્રિયા જોઈને કોઈને અવગુણ ન આવે તેમ કરજો, તેમ જ કરીએ છીએ. માધવાનંદ સ્વામી ભેળા અમને મોકલ્યા, તે 100 મનુષ્યને સત્સંગ કરાવ્યો. વાત 145. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે કૃપાન સ્વામી મનુષ્ય ઓળખતા ને ગામનો ટીંબો ઓળખતા, તેથી કહેતા જે આમાં સત્સંગી થશે ને આમાં નહીં થાય, તે ચારોડિયું કાળવડ ને ખરેડીનું કહ્યું હતું, જે આમાં સત્સંગી નહીં થાય તે હજી સુધી કોઈ સત્સંગી થયું નથી। બીજા ગામનો સત્સંગી ત્યાં જઈને રહે તે ભલે, પણ ત્યાંનો કોઈ સત્સંગી થયો નથી। કાળા ભગતને રાત્રે ખીચડીની ના પાડી ત્યારે અમને તેનો ગુણ આવ્યો, જે એક ટંકી ખરા। ત્યારે કૃપાન સ્વામી કહે એને તો દંભ છે, એમ એનો દંભ ઉગાડો કર્યો ને મહારાજે રાજનીતિ કરીને એવાને વેરી નાખ્યા। રોળાનંદ અસુર હતો પણ કળાતો નહોતો। પછી મહારાજે સૌ સાધુને કહ્યું જે આમાં કોઈ અસુર હોય તો તમને ખબર પડે, તો કે ના મહારાજ। પછી કથા પૂરી થઈ ત્યારે મહારાજે સૌ સાધુને કહ્યું જે આજે ગોલીટાદા રમવા છે તે સૌ તૈયાર થાઓ। પછી સાધુએ તો લુગડાની પોલી ગાંઠવાળી રમવા માંડ્યું ને રોળાનંદે તો ગોલીટામાં પાણા અને સૂળા નાખ્યા ને મહારાજને સાધુ રમતા હતા ત્યાં ગયો। મહારાજે તેને દીઠો કે તરત જ રમત બંધ કરી ને કહે સાધુરામ અહીં આવો। પછી સૌને તેમનો ગોલીટો બતાવ્યો ને પૂછ્યું જે આ શું, તો કહે એકે પાર, બીજો મારવો ન પડે। પછી મહારાજ રિસાણા ને કહે તમારે સૌને સેવક ને અમારે એકે નહીં। પછી બ્રહ્માંડ સ્વામી કહે મહારાજ હું તમારી સેવામાં રહું, તો કહે ના। મુક્તાન સ્વામી કહે મહારાજ હું તમારી સેવામાં રહું, તો કહે ના। એમ બધા સાધુને નામ પાડતા ગયા, પણ જ્યારે રોળાનંદે કહ્યું ત્યારે મહારાજ કહે હા એ અમારા સેવક ખરા, આવા પાસે હોય તો કોઈને શોભામાં દેવા હોય તો દે, હવે અમારે બીજા કોઈનું કામ નથી, પણ અમારે ભગવા લુગડા કામ ન આવે, ધોળા પહેરો તો સેવામાં રખાય, એટલે ધોળા પહેર્યા। એમ રાજનીતિ વાપરીને મહારાજે અસુર જે રોળાનંદ તેને ધોળા પહેરાવી દીધા। માટે મનુષ્ય ઓળખવા તે તો કૃપાન સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાન સ્વામી, આત્માનંદ સ્વામી ને પંડે મહારાજ ઓળખે। વાત 146મી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે અમરેલીનો લાધો શુક્લ શક્તિપંથી હતો, તે હરિજનને ત્યાં ઉતરતો ને કથા વાંચતો। એકવાર 12 પટોળીમાં સુતારને ઘેર હરિજન આગળ રહસ્યની વાત કરી, જે સહજાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, મુક્તાન સ્વામી તથા અમે સર્વ દેવીની માળા ફેરવીએ છીએ। પછી તેને કપટી જાણીને હરિજને કાઢી મૂક્યો। એમ સત્સંગમાં કુસંગ હોય તે બોલે ચાલે એટલે ઓળખાય। વાત 147મી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે કાચરી સારું વિવાહ બગાડવો નહીં, તેમ થોડીક વાત સારું મોક્ષ બગાડવો નહીં। મહારાજ વગડામાં જઈને સૌને વઢ્યા જઈ, ગઢપણ કોઈ માની લેશો નહીં।
બ્રહ્માનંદ કહે રેમ સમજે તે જન શૂરા, તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા।
વાત 148મી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આપણામાં ખળ પુરુષ છે પણ સમાગમ વિના કળાતા નથી। કોઈક વ્યવહારની આંટી આવે તો સત્સંગ ન રહે, એક કાઠીએ સત્સંગ મૂક્યો તેને જસદણના ચેલે ખાચરે ન રાખ્યો ને કહે સત્સંગ મૂક્યો તે મને પણ મૂકી દે। માટે ઇન્દ્રિયો વક્રિયું કે કોઈ ઘાટ બંધાઈ ગયો ત્યારે વિચારવું, તે થાંભલો ડગાવે છે તે કાંઈ કાઢી નાખવો છે, નથી કાઢવું, પણ દ્રઢતા થઈ છે કે નહીં તે જોવા સારું ડગાવે છે, તેમ આપણે ઠરાવ દ્રઢ રાખવો। સુરવીરના ધીંગાણે વખાણ અને બળદના જ્યારે પૈડા બોલે ને ત્યારે વખાણ, પારેવા કાંકરા ખાય છે તે પણ અભિમાનમાં ગુગવે છે, ને આપણે તો ઇન્દ્રિયોને હથિયાર ઘડાવી દેવા દા છે તે કામ કેમ નહીં વધે। જાડવા લીલા છે તે જળ વતે છે, તેમ જમ્યા વિના પુષ્ટ થવાય નહીં। વાત 149 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આંટી ઉપર વસરામભાઈના બાપની વાત કરી, જે ઘાણીએ ગાલીને પીલી નાખે તો પણ સ્વામિનારાયણનું ભજન મૂકવું નહીં, કેમ જે તલના અને શેરડીના અવતાર આવ્યા હશે ત્યારે નહીં પીલાણા આવીએ, માટે ભગવાનના નિશ્ચયરૂપી આંટી મૂકવી નહીં। અને એ આંટી મૂકવી એ તો જીવતા મરવા એવું છે, પણ પાંચે વિષય ડોકા કાઢી રહ્યા છે। વાત 150 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મનના રોગ જેવો તો કોઈ રોગ જ નથી દેખતા, પણ તેની મનુષ્યને ખબર નથી.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 20. ત્યાગી સાધુ. અમારી આજ્ઞાથી નિર્ભયપણે એકાકી વિચરવું. સતી અને શુરવીર મરવા માટે ટૂંક ટૂંક થઈ જાય છે. પતંગિયું અગ્નિમાં બળી જાય છે એવા શુરવીર થવું. જગતના જીવો તુચ્છ છે ને તેની કીર્તિ પણ તુચ્છ છે. ભગવાન અને સંતને અર્થે જેટલું કષ્ટ સહન કરે તેટલી કીર્તિ વધે છે. ભગવાનનું ધ્યાન સ્થિર આસન લગાવીને કરવું. દેહમાં વૃત્તિ લેશ પણ રહે નહીં તે રીતે ત્રણ દેહ, ત્રણ ગુણ ને ત્રણ અવસ્થાથી પોતાનું સ્વરૂપ ન્યારું અક્ષર સમજવું. જીવના સાચા સંગી ભગવાન તથા ભગવાનના સંત છે. રાતે સ્ત્રીઓનો શબ્દ સંભળાય નહીં એટલે ગામથી દૂર રહેવું. તેવી જેની સમજણ હોય તે જ સાચી સમજણવાળા છે. ધ્યાનનો અભ્યાસ કરતા દેહની સ્મૃતિ ન રહે અને સ્મૃતિ થાય તો ફરીથી ધ્યાનમાં બેસવું. લઘુ કરવા ઊઠવું પડે તો ફરીથી ત્યાં જ આસન ન કરવું. દેહ અને કુટુંબીની પેઠે આસનનો મમત્વ પણ તજવો. ભગવાન તથા સંતો અને હરિભક્તોનું કથા, કીર્તન, સ્મરણ, શ્રવણ કર્યા કરવું. ઘોડાસરમાં ઝાલમસિંહ બાપુના દરબારમાં શ્રીહરિ કહે, દુઃખી રોગી સંતની સેવા મોટા ભાગ્યવાનને મળે છે. ધ્યાન કરીને વારંવાર મૂર્તિનો સાક્ષાત્કાર કરે તો પણ તે દુઃખી સંતની સેવા તુલ્ય થઈ શકે નહીં. રોગી સંતની સેવા કરે તે મારી સેવા કર્યા બરાબર છે. એ સેવા તો રાધા લક્ષ્મી જેવા ભક્તો પણ ઈચ્છે છે પણ તેને મળતી નથી. દુઃખી સંતની સેવા કરે તેને કરોડ મહાપાપ લાગ્યા હોય તો પણ નાશ પામે. કોઈ પણ પદાર્થની લાલચ વિના જેઓ સેવાની ભાવનાથી જ દુઃખી સંતની સેવા કરે છે તે ભગવાનના ધામમાં જાય છે. લાલચથી સેવા કરે તે ધામને પામે નહીં. દુઃખી સંતને દેખી તેની સેવાની જે ઉપેક્ષા કરે છે તે ચાંડાલથી પણ અધિક ચાંડાલ કહેવાય છે. કોટી જ્ઞાન કથતો હોય પણ તે અંતે બહુ દુઃખી થાય છે. સંતોને હરિજનો પર જેની વૈર બુદ્ધિ થઈ તેની અતિ દુર્ગતિ થાય છે. તે ગમે તેવો મોટો હોય તો પણ અમે તેની સહાય કરતા નથી. દયા વિના મોટાઈ શોભે નહીં. ડભાણમાં શ્રીહરિ કહે, સાધુતામાં અપાર મોટપ રહી છે. મોટા રાજાઓ પણ સાધુતાને નમે છે. સાધુતા આગળ 14 લોકના કોઈ પણ સુખની ગણના નથી. અંતર્યામી પ્રભુ જે જેટલી સાધુતા રાખે છે તેને જાણે છે. ડભાણમાં શ્રીહરિ કહે, અમારો અને મોટા સંતનો જે ડર રાખે છે તેના ઉપર અમે પ્રસન્ન થઈએ છીએ. મોટા સંત અને મોટા હરિભક્તો સભામાં જેને પ્રમાણ કરે તેને અમે પૂરા સંત માનીએ છીએ. જે સંતો સરળ સ્વભાવે વર્તે અને કોઈની સાથે દાવ બાંધે નહીં તે અમને ગમે છે. જે સંતે પોતાના કરતા એક દિવસ પણ આગળ દીક્ષા લીધી હોય તેની અદબ રાખવી. એ ગુણે કરીને દીન વર્તતા હોય તો પણ તે મોટા છે એમ જાણી તેની સાથે વિવાદ ન કરવો આમન્ય રાખવી. સાધુ બ્રહ્મચારી પાળા તમે સૌ અમારા કહેવાઓ છો એટલે તમારા સુખ માટે અમે આ તમને વિવેક શીખવીએ છીએ. જો આ પ્રમાણે નહીં વર્તો તો તમારી મોટપ રહેશે નહીં. જે દિવસે અદબ ચૂક્યા તે દિવસે સામાન્ય ભેખ જેવા પણ નહીં રહો. મોટા સંતનો ડર અને ઝાઝા ચોમાસાવાળાની અદબમાં મોટપ રહેલી છે. ડર અને અદબ એ બધા જનને દેખ્યામાં આવે. સંત થઈને સંતને દબાવે તો તે પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. સર્વે સાધુ બ્રહ્મચારી ને પાળાને આ રીત અમે પરમ હેત લાવીને કહી છે. સત્સંગમાં મોટપ લેવાની ઈચ્છા હોય તો ડર અને અદબ બહુ કરીને રાખજો. ખાવા પીવામાં, આસનમાં, નાહવા ધોવામાં, બધી ક્રિયામાં આ વિવેક શીખવો સંતનું આ ભૂષણ છે. કચ્છમાં વિચરતા શ્રીહરિ માંડવીના માર્ગે ચાલ્યા. વચ્ચે અંજારનો માર્ગ ફંટાયો. ત્યાંથી સંત મંડળ શ્રીહરિથી જુદું પડતું હતું. શ્રીહરિએ સંતોને કહ્યું, ભક્તિમાં મગ્ન રહેવું, મન મૂંઝાય ત્યારે અમને કહેવું. અનાદિકાળથી મન જીવને લખ 84માં ફેરવે છે, વારંવાર જન્મ મરણ લેવડાવે છે. મન સદા માયાનો દાસ થઈને રહ્યું છે, તેનો નિવાસ જ માયામાં છે. પરંતુ એ માયા અક્ષરના મહાતેજમાં લીન થઈ જાય છે. તે દ્રષ્ટાંતથી કહીએ છીએ, જે જેમ તારા મંડળનો પ્રકાશ રાત્રે પૃથક પૃથક દેખાય છે, પણ સૂર્ય ઉદય થતા બધા તારા તેમાં લીન થઈ જાય છે, તેમ માયા અક્ષરમાં લીન થઈ જાય છે. જીવ જ્યાં સુધી માયાનો સંબંધ એકરસ થઈને કરે છે, ત્યાં સુધી માયારૂપ થઈને માયામાં લીન રહે છે. પરંતુ જેવો માયાનો સંબંધ છે, તેવો સંબંધ જો અક્ષરનો અને શ્રીહરિનો કરે તો 84ના ફેરા ટળે. જિહાલગ જીવ સોઉ માયા કો સંબંધ રખત તેહી, માયા રૂપ હી હોઉ માયા મે રહત લીન હોઈ. માયા કો સંબંધ જીવ જૈસે કર રહે એક રસ હોઈ તેસે, તેસો જો રખે અક્ષર હરિ કેરા છૂટ જાવે 84 ફેરા.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સજાન સ્વામી મહારાજની જય. યોગી શતાબ્દી મહોત્સવની જય. તારીખ 8-10-90 રજત દીક્ષા મહોત્સવ રાતે સભા આશીષ પ્રદાન પરમપૂજ્ય સ્વામીજી.
શ્રીમદ સદગુણ શાલિનમ ચિદચિ દિવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદિકમ નેયમ શ્રી પુરુષોત્તમ નિવરૈ વેદાદિગીતમ વિભોં તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદే સદા.
નિવાળીના નૂતન વર્ષે અમેરિકાના એક સેવકને એક સૂત્ર મોકલું છું. ગઈકાલે મેં હેમંત મર્ચન્ટને બોમ્બે ગયું હતું કે તું બે સારા સૂત્રો શોધી આવ, મારે અમેરિકા ટાબોરિયાને લખવા છે. એ સૂત્રનો તમે પણ ખૂબ વિચાર કરજો. સૂત્ર એ છે, સક્સેસ લાઈઝ ઇન ફોકસિંગ અવર એનર્જી ઓન અ સિંગલ એમ. ખરી બોલો છો, સક્સેસ લાઈઝ ઇન ફોકસિંગ અવર એનર્જી ઓન અ સિંગલ એમ. હું તમને સમજાવું છું. ખૂબ આનંદ થયો બધા નાના સંતો જયારે એક મનન ચિંતન કરીને જયારે એમના વિચારો આજે મુકતા હતા, તેથી ખૂબ આનંદ હતો. દરેકે કોઈ ચિંતન કર્યું છે, દરેક કોઈ વિચારને પામ્યા છે, નહીં તો આ રીતે વાત ન નીકળે. વ્યક્તિના જીવનની ફોર્માલિટી વક્તાઓ તો ઘણા હોય, પણ વ્યક્તાના એ અંતરના ઊંડાણમાંથી જે એક અવાજ નીકળવો, એ તો એ પોતે ખરેખર સાધક હોય તો નીકળે. બધા નાના સંતો એ સરસ વાત કરી, દાસ સ્વામીએ ખૂબ સ્પષ્ટીકરણ કર્યું. બે ત્રણ વાત મારે તમને આજે એ કરવી છે. આપણી પાસે પ્રભુએ ખૂબ શક્તિ આપી છે. પ્રભુએ આપનું પુણ્ય જેટલું બધું જાગૃત કરી દીધું છે, તો આપણી શક્તિને શા માટે જાગૃત ન કરી. પ્રભુએ જ આપણને જ્યારે ખરેખર સ્વીકાર્યા છે, તો પછી એ સંકલ્પ શા માટે નહીં કરે ખરેખર આ દીકરા બનાવવાનો. આપણે ભગવાન ભજવાના માર્ગે ચાલ્યા છે. કારણ શું છે? સંસારમાં તો રોટલા સૌને મળતા હતા જ, આપને કેવળ પ્રભુના દીકરા થવું છે. કેવળ આપને કોઈક સનાતન સુખ શાંતિ અને આનંદની પ્રાપ્ત કરવી છે. આપણે આ જ દેહે કરીને ભગવાનની રસગન મૂર્તિનો લાવો લેવો છે. આપને આ જ દેહે કરીને એક ગુરુ ભક્તિની એક મંગલકારી સેવા અદા કરવી છે. ગુરુના ઓળખાણને સ્વીકારવું છે, ગુરુના ગમતામાં ભરતીને જીવનને ધન્ય બનાવવું છે, આપણો હેતુ છે. બે વાત યાદ રાખજો, હું આ સૂત્ર મોકલવાનો છું જયંતિભાઈને, ઈશ્વરને બેને, કાલ સવારે લખવાનું છું. મેં રાત્રે જ વડોદરા એક્સપ્રેસમાં બધા સૂત્રો જોતો હતો એટલે મેં મૈત્રી સાંગ્યું અને અલગ રાખજે, આપણે જયંતિભાઈ મોકલીએ. સક્સેસ લાઈઝ ઇન ફોકસિંગ અવર એનર્જીઝ ઓન અ સેમ ઓન અ સિંગલ એમ. હું જેને એક અવધાની પણ કહું છું એથી આગળ આ સૂત્ર કંઈક આપી જાય છે. બે સંતોને આદર્શ રાખવાના છે. આનંદ વિહારી સ્વામીની મોટી વિશેષતા એ છે, કોણ જાણે કેમ પૂર્વના કોઈ સંસ્કાર હોય અથવા એની એવી કોઈ ટોપ સુરુચિ હોય, તમારે બધાએ એમને દોઢ વર્ષ સુધી તો યાદ કરવાના છે. એનામાં સાધક તરીકેનો એક અદભુત ગુણ છે, બુદ્ધિશાળી નથી, બોગો નથી, બુદ્ધિશાળી સમજુ છે. તમને કદાચ એમ લાગતું હશે કે એને બોલવાની કોઈ ઓછી પ્રકૃતિ છે, સ્વભાવ ઓછો છે, એટલે બિચારો મૂળ ભાવે વર્તો હશે, એવું નથી. એનો એક સ્વધર્મ સાઉન્ડ છે. હું એને મને એક વિશ્વાસ કે એને જ્યાં મૂકીશ ત્યાં એ ક્યારેય નપાસ થઈને નહીં આવે, એની સેવા અદભુત રીતે પ્રભુના ગમતામાં કરતો જ હશે. આ જમાનાનો એક સ્વધર્મને સંપૂર્ણ બનાવવો એટલે શું? પ્રભુએ આપણને આંખ આપી છે, શા માટે આંખ યોગ્ય જ ન જુએ? પ્રભુએ આપણને મન આપી છે, શા માટે મન યોગ્ય જ ન વિચારે, અથવા મનને શા માટે યોગ્યતા તરફ ન લઈ જઈએ? ધીમે ધીમે સમજાવું છું. આ સૂત્ર સંકલ્પ એટલો જ છે, અંતરથી વહેલા સુખ્યા થઈ જાય. બસ આનંદ વિહારી સ્વામીજીની મોટી વિશેષતા એ એનો બુદ્ધિભરનો એક વિશ્વાસ. બુદ્ધિ તો કૂતરાઓને બહુ આપે છે, અને આત્યંત કલ્યાણ થવાનું છે. સ્વિટરલેન્ડના કૂતરાઓ ચોરને શોધી કાઢે. એક એની સીઆઈડીનો જ ઓફિસર રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં ખૂન કરીને આવીને સુઈ જાય. ત્રણ ખૂન કર્યા સીઆઈડી ઓફિસરે, એને સવા નંબરનો કૂતરા મૂક્યા અને એ જ કૂતરાએ એને સિલેક્ટ કર્યો, પોતાનો જ માલિક. પ્રભુએ કૂતરાઓને ખૂબ બુદ્ધિ આપી છે, પ્રભુએ વૈજ્ઞાનિકોને ખૂબ બુદ્ધિ આપી છે. બુદ્ધિ પરનો વિશ્વાસ એ કોક ચીજ જુદી છે. ભગવાન બુદ્ધિના સીમાથી પર રહે છે. યતો વાચો નિર્વર્તંતે અપ્રાપ્ય મનસા સહજમ, મન બુદ્ધિના સીમાના ટોટલ બંધ છે, એક જ માર્ગ છે તુહી. આનંદ વિહારી સ્વામી બિચારા ખબર બી હતી કે હું સંસ્કૃત ભણું છું એનો કોઈ અર્થ નથી, હું ભવિષ્યમાં શાસ્ત્રી થઈશ એનો બી અર્થ નથી, હું કોઈને સમજાવી શકું એવી કેપેસિટી બી નથી. મેં એને એટલું જ કહ્યું કે આપણે ભણવાનું છે, સમજાવવું ન પડ્યું, બસ સાથે ભણાવો છે, કાંઈ નહીં. શું સ્વામીજીની ઈચ્છા છે એ બી વિચાર્યું નહીં. ભક્તિપ્રિય સ્વામીને એક સાથ આપી દીધો. બંનેની રિવર્સ પ્રકૃતિ છે, એક બાજુ ચંચળતાની પરાકાષ્ઠા, એક બાજુ પ્રશાંતતાની પરાકાષ્ઠા. બંનેમાં આગવા એક વિશિષ્ટ લક્ષણો છે. આપણે ખરેખર વિચારીએ, સાધકો મારે તો ખૂબ કામના છે. ભગવાન કે સંત જેની પર અધિકાર કરે એનું નામ સેવક. સેવકનું બીજું કોઈ લક્ષણ નથી. જેની પર એક ધાર્યો અધિકાર, તમારી ચેતના ગુરુચરને સહજતાથી રમતી રહેવી જોઈએ. તમારી ચેતના મન બુદ્ધિના સગંજામાં સાધક અવસ્થામાં સંતોની ગોદમાં રહેવા છતાં બિચારી ફસાયેલી નહીં રહેવી જોઈએ. ગુરુચરને જ રમતી ચેતના, આત્મા ગુરુચરને જ. મન બુદ્ધિ સાથ આપે કે ન આપે, મન બુદ્ધિ માને કે ન માને, મન બુદ્ધિ તર્ક વિતર્ક કરે કે ન કરે, પણ એ બધા જ મન બુદ્ધિના મૂલ્યાંકનો હર્ષેલીને એક ધારે ગુરુચરને હલનચલન કરતા રહ્યું, એક વિરલ પ્રશ્ન લક્ષણ છે.
આત્મીય સમાજની જય જય જય.